આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવુરુ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. મિત્રો, આજે વાતાવરણમાં પણ કંઈક અલગ જ મહેક છે, કારણ કે આજે છે 1 મે, આપણા ગરવા ગુજરાતનો સ્થાપના દિવસ. ભલે આજે આપણે કાંગારુઓના પ્રદેશમાં હોઈએ, પણ આપણું દિલ તો હજુ એ સાબરમતીના કિનારે અને ગિરનારની ગોદમાં જ ધબકે છે. તો ચાલો આજે આ રેડિયોના માધ્યમથી આખા ઓસ્ટ્રેલિયાને ગજવી દઈએ જય જય ગરવી ગુજરાતના નાદ સાથે. 1 મે 1960 સોનેરી દિવસ, જ્યારે સાબરમતી આશ્રમમાં પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે આપણા રાજ્યનું સ્થાપન થયું, ત્યારે આખા દેશે જોયું કે હતું કે એક નવું જોમ અને જુસ્સો ધરાવતું રાજ્ય જન્મ્યું છે. ગુજરાતી હોવાનો આનંદ તો છે જ, પણ ઓસ્ટ્રેલિયામાં રહીને જ્યારે આપણે ગર્વથી કહીએ કે આઈ એમ ફ્રોમ ગુજરાત, ત્યારે નર્મદના શબ્દ ઉછીના લઈને કહું તો ઉત્તરમાં અંબામાત, પૂર્વમાં કાળીમાત, છે દક્ષિણ દિશમાં કરંતરક્ષા, કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશ, એ પશ્ચિમ કેરા દેવ, એમ આખા ગુજરાત સાથે જોડાઈ જઈએ છીએ. તો આવા આપણા મોગેરા ગુજરાતના હેપ્પી વાળા બર્થડે માટે તમારે શુભકામના પાઠવવી હોય તો લખી જણાવો અમને 0439799767 પર. સિડની સમય 2-3 દરમિયાન તમે અમને મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી.
નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 1 મે અને શુક્રવારના મુખ્ય સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી છે અને મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ઈંધણના પુરવઠામાં ઊભી થયેલી અડચણોને પહોંચી વળવા બંને દેશોએ ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવાનો નિર્ણય લીધો છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યા બાદ ઈરાને હોર્મુઝની સમુદ્ર ધુની બંધ કરી દીધી હતી, જ્યાંથી વિશ્વનું 20% તેલ પસાર થાય છે, જેના લીધે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે. વિદેશમંત્રી પેની વોંગ ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે છે, જ્યાં તેમણે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી યો હ્યુન અને ઉર્જામંત્રી કિમ જોંગ ક્વાન સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયાને ઈંધણ પૂરું પાડતો એક મુખ્ય દેશ છે. ઓસ્ટ્રેલિયાના એલિસ સ્પ્રિંગ્સમાં કુમંજાઈ લિટલ બેબી એટલે કે 5 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપમાં પોલીસે 47 વર્ષીય જેફરસન લુઈ પર આગામી દિવસોમાં ચાર્જ દાખલ કરવાની તૈયારી દર્શાવી છે. આ બાળકી રવિવારે ગાયબ થઈ ગઈ હતી અને 200થી વધુ લોકોએ 5 દિવસ સુધી શોધખોળ કર્યા બાદ ગુરુવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દુઃખદ ઘટનાથી આખી કોમ્યુનિટી શોકમાં છે અને સ્થાનિક સાંસદ રોબિન લેમ્બલીએ લોકોને એક સાથે મળીને શાંતિ જાળવવાની અપીલ કરી છે. બીજી તરફ, રોયલ કમિશન ઓન એન્ટીસેમિટિઝમ એન્ડ સોશિયલ કોહેઝનનો વચગાળાનો અહેવાલ બહાર પડ્યા બાદ વિપક્ષના નેતા જોનાથન ડ્યુનિયમે ફેડરલ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત કરવાની અપીલ કરી છે. તેમણે વિપક્ષને યોગ્ય માહિતી ન આપવા બદલ સરકારની ટીકા પણ કરી છે, પરંતુ વડાપ્રધાન એન્થની અલ્બનીઝીએ ખાતરી આપી છે કે ફેડરલ સરકારને લગતી તમામ ભલામણો લાગુ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર નાખીએ તો ઉત્તર લંડનમાં યહૂદીઓ પર છરી વડે હુમલો થયા બાદ યુકેમાં આતંકવાદી હુમલાનું જોખમ વધી ગયું છે. આ ઘટનાને આતંકવાદી હુમલો ગણવામાં આવી રહ્યો છે. યુકે સરકારે થ્રેટ લેવલ વધારીને ગંભીર કરી દીધું છે, જેનો અર્થ એ છે કે આતંકવાદી હુમલો થવાની પૂરી શક્યતા છે. કાઉન્ટર ટેરરિઝમના વડા લોરેન્સ ટેલરના જણાવ્યા અનુસાર યુકેમાં યહૂદી અને ઇઝરાયેલી લોકો અને સંસ્થાઓ પર ખતરો નોંધપાત્ર રીતે વધ્યો છે. ગ્રીસના એથેન્સ શહેરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે કારણ કે ઇઝરાયેલી સેનાએ ગાઝા સુધી સામગ્રી પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા ગ્લોબલ સુમુટ ફ્લોટિલાના જહાજને ક્રીટ ટાપુ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં રોક્યું હતું. આ જહાજ બાર્સેલોનાથી નીકળ્યું હતું અને કાર્યકર્તાઓનો આરોપ છે કે ઇઝરાયેલના દળોએ તેમના એન્જિન તોડી નાખ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત કરી હતી. જો કે ઇઝરાયેલના વિદેશમંત્રી ગિદિયોન સારે કહ્યું છે કે બધા કાર્યકર્તાઓ સુરક્ષિત છે અને તેમને ગ્રીક સત્તાવાળાઓને સોંપી દેવામાં આવ્યા છે. અને છેલ્લે ન્યૂ સાઉથ વેલ્સમાં લગભગ 40 વર્ષ પહેલા 17 વર્ષના આદિવાસી યુવાન માર્ક હેન્સના શંકાસ્પદ મૃત્યુની તપાસ ફરી શરૂ થઈ છે. માર્કનો મૃતદેહ ટેમવર્થની દક્ષિણે ટ્રેનના પાટા પરથી મળી આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ મુજબ તેના માથામાં ગંભીર ઇજાઓ હતી. તેના કાકા ડોન ક્રેગીના લાંબા સંઘર્ષ બાદ આ તપાસ હાથ ધરવામાં આવી, જેમાં વિરોધાભાસી થિયરીઓ સામે આવી. પરિવારને લાંબા સમયથી શંકા છે કે હત્યા થઈ હતી અને પોલીસની વંશીય ભેદભાવની નીતિને કારણે તે સમયે મૂળ તપાસ યોગ્ય રીતે થઈ શકી ન હતી. આ હતા 1 મે મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર.
મિત્રો, આજના ગુજરાતી કાર્યક્રમમાં હું સુષેણભાઈ દેસાઈ સાથે વત્સલ પટેલ આપનું ફરીથી સ્વાગત કરું છું. સુષેણભાઈએ ખૂબ જ સરસ મજાની ગુજરાતની રચના વિશેની માહિતી આપી તો મને પણ ગઝલકાર શૂન્ય પાલનપુરીની એક ગઝલ યાદ આવી છે, જેના શબ્દો છે, વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની, સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિકલા ગુજરાતની, ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર, ભૂલશે ઇતિહાસના ગૌરવ કથા ગુજરાતની. મિત્રો, ગુજરાતની સ્થાપના દિવસ નિમિત્તે તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાર્યક્રમમાં મિત્રો આગળ વધીએ અને મેળવીએ ઓસ્ટ્રેલિયાની એક ખાસ અપડેટ કે જેમાં ઓસ્ટ્રેલિયામાં વસતા લોકો કે જેમનો જન્મ વિદેશમાં થયો છે તેમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા લોકો 135 વર્ષથી પ્રથમ સ્થાને હતા, પણ હવે એ સ્થાન ભારતીયોએ લીધું છે. તો ચાલો મેળવી લઈએ વિગતવાર અહેવાલ સુષેણભાઈ દેસાઈના સ્વરમાં.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આજે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં આવેલા તાજેતરના બદલાવો અંગેના સત્તાવાર આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ નવા આંકડાઓ મુજબ ઓસ્ટ્રેલિયાની વસ્તી વિષયક સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. માઇગ્રેશન ટ્રેન્ડ અને વિદેશમાં જન્મેલા લોકોની સંખ્યામાં મોટા ફેરબદલ નોંધાયા છે. આજે આપણે સત્તાવાર આંકડાઓ અને તેના આધારે ઓસ્ટ્રેલિયાની વર્તમાન વસ્તી અંગે વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા 30 જૂન 2025 સુધીના વસ્તીના નવા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ અનુસાર ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં પ્રથમ વખત વિદેશમાં જન્મેલા લોકોની યાદીમાં ભારતે ઇંગ્લેન્ડને પાછળ છોડીને પ્રથમ ક્રમ મેળવ્યો છે. એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયામાં ભારતમાં જન્મેલા લોકોની વસ્તી 9,71,020 નોંધાઈ છે, જ્યારે ઇંગ્લેન્ડમાં જન્મેલા લોકોની સંખ્યા 9,70,950 છે. આ દર્શાવે છે કે 70 લોકોના નજીવા તફાવત સાથે ભારતીયો હવે ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટું માઇગ્રન્ટ ગ્રુપ બની ગયા છે. દેશની કુલ વસ્તીના આંકડાની વાત કરીએ તો 30 જૂન 2025ના રોજ ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી 2,76,00,000 નોંધાઈ છે. તેમાંથી 1,88,00,000 લોકો ઓસ્ટ્રેલિયામાં જન્મ્યા છે અને 88,00,000 લોકો વિદેશમાં જન્મ્યા છે. આનો અર્થ એ છે કે દેશની કુલ વસ્તીના 32% લોકો વિદેશી મૂળના છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો માઇગ્રેશનનો આવો ઊંચો આંકડો છેલ્લે 1891ના વર્ષમાં નોંધાયો હતો, જ્યારે વિદેશમાં જન્મેલા લોકોની વસ્તી 32.4% હતી. 1947માં 2 વિશ્વયુદ્ધ અને મહામંદીને કારણે આ આંકડો ઘટીને માત્ર 10% થઈ ગયો હતો, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024-25ના સમયગાળામાં જ વિદેશમાં જન્મેલા લોકોની સંખ્યામાં 2,58,000નો વધારો નોંધાયો છે. માઇગ્રેશનના વર્તમાન ટ્રેન્ડ પર નજર કરીએ તો વિદેશમાં જન્મેલા લોકો માટે ટોપ 5 દેશોમાં હવે અનુક્રમે ભારત, ઇંગ્લેન્ડ, ચીન, ન્યૂઝીલેન્ડ અને ફિલિપિન્સનો સમાવેશ થાય છે. આંકડા મુજબ વર્ષ 2015થી 2025 સુધીના 10 વર્ષમાં ભારતમાંથી આવેલા લોકોની સંખ્યામાં સૌથી વધુ 5,22,000નો વધારો નોંધાયો છે. તે જ રીતે ચીનમાંથી આવેલા લોકોની સંખ્યામાં 2,23,000નો અને ફિલિપાઈન્સથી આવેલા લોકોમાં 1,71,000નો વધારો નોંધાયો છે. આ ઉપરાંત નેપાળમાંથી પણ 1,63,000 લોકો આવ્યા હોય તેવું સામે આવ્યું છે. આની બરાબર વિરુદ્ધ કેટલાક યુરોપિયન દેશોમાંથી આવેલા લોકોની સંખ્યામાં 2015થી નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઇટાલીમાં જન્મેલા લોકોની સંખ્યામાં 46,000નો, ઇંગ્લેન્ડમાં જન્મેલા લોકોની સંખ્યામાં 36,000નો, ગ્રીસમાં જન્મેલા લોકોમાં 29,000 અને જર્મની અંગેનો આ આંકડો 18,000નો ઘટાડો દર્શાવે છે. એબીએસનો ડેટા સ્પષ્ટ કરે છે કે આ દેશમાંથી મોટાભાગના લોકો બીજા વિશ્વયુદ્ધ પછી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને તે માઇગ્રેશન પ્રવાહને કારણે હવે આ જૂથની સરેરાશ ઉંમર 60 વર્ષ કે તેથી વધુ થઈ ચૂકી છે. વર્ષ 2024માં 1901 પછી પ્રથમ વખત ઇટલી ઓસ્ટ્રેલિયાના ટોપ 10 માઇગ્રન્ટ દેશોની યાદીમાંથી બહાર થઈ ગયું હતું. જો આપણે ઓસ્ટ્રેલિયાના જુદા જુદા રાજ્યોની વાત કરીએ તો 2021ના સેન્સસ ડેટા મુજબ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જ વિદેશમાં જન્મેલા લોકોનું પ્રમાણ સૌથી વધારે 34.1%, બીજી તરફ તાસ્માનિયામાં સૌથી ઓછું એટલે કે માત્ર 16.3% હતું. જો કે 2016 અને 2021 વચ્ચે તાસ્માનિયામાં વિદેશી વસ્તીનો ઝડપી વિકાસ જોવા મળ્યો છે. રાજ્યો પ્રમાણે સૌથી મોટા માઇગ્રન્ટ ગ્રુપની વાત કરીએ તો ન્યૂ સાઉથ વેલ્સમાં ચીનથી આવેલા લોકો સૌથી વધુ છે, જેમની સંખ્યા 2,61,000થી વધુ. વિક્ટોરિયામાં ભારતીયોની સંખ્યા વધુ છે, જે 2021માં 2,72,250 નોંધાઈ હતી. ક્વીન્સલેન્ડમાં ન્યૂઝીલેન્ડના લોકોનું પ્રભુત્વ છે, જ્યારે સાઉથ ઓસ્ટ્રેલિયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયામાં ઇંગ્લેન્ડમાં જન્મેલા લોકોની સંખ્યા વધુ છે. નોર્ધન ટેરેટરીમાં ફિલિપિન્સ અને ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરીમાં ભારતીયો સૌથી મોટો વિદેશી સમુદાય છે. વસ્તીની સરેરાશ ઉંમર અને જાતિના પ્રમાણના આંકડા પર નજર નાખીએ તો એબીએસના ડેટા મુજબ ઓસ્ટ્રેલિયામાં વિદેશી મૂળના લોકોની સરેરાશ ઉંમર 43 વર્ષ છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં જન્મેલા લોકોની સરેરાશ ઉંમર 35 વર્ષ છે. છેલ્લા 2 દાયકામાં ઓસ્ટ્રેલિયામાં જન્મેલા લોકોની સરેરાશ ઉંમર 33 વર્ષથી વધીને 35 થઈ છે અને દેશ પ્રમાણે જોઈએ તો ઓસ્ટ્રેલિયામાં લાટવિયામાં જન્મેલા લોકો 80 વર્ષની સરેરાશ ઉંમર સાથે સૌથી વૃદ્ધ માઇગ્રન્ટ ગ્રુપ છે. ગ્રીસના સરેરાશ લોકોની ઉંમર 77 વર્ષ અને ઇટલીના લોકોની સરેરાશ ઉંમર 74 વર્ષ છે. તેની સરખામણીમાં નેપાળમાં જન્મેલા લોકોની સરેરાશ ઉંમર માત્ર 30 વર્ષ છે. કતારમાં જન્મેલા લોકો 15 વર્ષની સરેરાશ ઉંમર સાથે દેશમાં સૌથી યુવા વસ્તી ધરાવે છે. જાતિના પ્રમાણની વાત કરીએ તો વાનુઆતુમાં જન્મેલા માઇગ્રન્ટ્સમાં દર 100 મહિલાઓ સામે 271 પુરુષો છે, જ્યારે થાઇલેન્ડમાં જન્મેલા માઇગ્રન્ટ્સમાં દર 100 મહિલાઓએ માત્ર 43 પુરુષ છે. વૈશ્વિક સ્તરે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ જોઈએ તો યુનાઇટેડ નેશન્સના 2024ના અંદાજ મુજબ દુનિયાભરમાં 30.4 કરોડ લોકો પોતાના જન્મના દેશની બહાર રહે છે, જે વૈશ્વિક વસ્તીના 3.7% થાય છે. આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટની સૌથી વધુ એટલે કે 5.24 કરોડની વસ્તી અમેરિકામાં છે, જે તેમની કુલ વસ્તીના 15.2% છે. ત્યારબાદ જર્મની બીજા ક્રમે 1.68 કરોડ અને સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે 1.37 કરોડ સાથે આવે છે. આ વૈશ્વિક યાદીમાં ઓસ્ટ્રેલિયા 8.6 મિલિયન એટલે કે 86 લાખ માઇગ્રન્ટ સાથે 8મા ક્રમે છે, જે 2024માં દેશની વસ્તીના 31.5% જેટલું હતું. આ ડેટા સ્પષ્ટ કરે છે કે ઓસ્ટ્રેલિયામાં જુદા જુદા દેશોમાંથી આવતા લોકોની વસ્તી કઈ રીતે આકાર લઈ રહી છે. આ અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
અમારા નિયમિત શ્રોતા રેખાબેન જોશી અમને જણાવી રહ્યા છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ, તથા તેમણે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે પણ શુભેચ્છા પાઠવી છે. આભાર રેખાબેન આપના મેસેજ માટે. મિત્રો, બુધવારના કાર્યક્રમમાં હેમલતાબેન પુરોહિતે અમને સંદેશો મોકલ્યો હતો. એમણે જણાવ્યું હતું કે નમસ્તે મીરાનીબેન અને સમગ્ર ટીમને. તેમને RSV વિશે અમે જે માહિતી આપી હતી એ તેમને ખૂબ જ રસપ્રદ લાગી હતી, તથા તેમને પ્રોગ્રામ અને તેમાં અમે જે ગીતો વગાડ્યા હતા એ પણ ખૂબ જ ગમ્યા હતા. આભાર હેમલતાબેન આપના મેસેજ માટે. મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું કે ઓસ્ટ્રેલિયાની બદલાતી ડેમોગ્રાફી વિશે. હવે કાર્યક્રમમાં આગળ વધી અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 30 એપ્રિલ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલર સામે 95ના સ્તરને પાર કરી જતા ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવી પેમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકાના ડોલરની અસ્થિરતાના પ્રભાવને ઓછો કરવાનો છે. આ ફ્રેમવર્ક હેઠળ બ્રિક્સ સંગઠનના સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને યુએઈ સીમા પારના વ્યવહારો સ્થાનિક ચલણમાં જ કરશે. આનાથી ડોલરમાં નાણાંને રૂપાંતર કરવાની ફી બચશે અને પશ્ચિમી બેન્કો પરની નિર્ભરતા પણ ઘટશે. આ પેમેન્ટ સિસ્ટમ ભારત માટે મહત્વની વસ્તુઓની આયાત કરવા અને નાણાકીય પ્રતિબંધોથી બચવા માટે એક વીમા પોલિસી જેવું કામ કરશે. બ્રિક્સ દેશો પાસે વિશ્વના 42% તેલ અને 40% અનાજનું ઉત્પાદન છે, જે આ જૂથની આર્થિક તાકાત દર્શાવે છે. જો કે ભારત માટે પડકાર એ છે કે આ યોજનાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ ન થાય. ભારત અમેરિકા સાથે વ્યાપાર કરાર કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે, તેથી ભારતે અમેરિકાને વિશ્વાસમાં લેવું પડશે કે આ સિસ્ટમ ડોલરના વિકલ્પ તરીકે નહીં પરંતુ વ્યવહારોને સરળ બનાવવા માટે છે. નવી દિલ્હીમાં આગામી 14 અને 15 મેના રોજ યોજાનારી બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં આ પેમેન્ટ કનેક્ટિવિટીના મુદ્દા પર ગંભીર ચર્ચા થવાની છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય આકાશ પર જોવા મળી રહી છે. જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ દેશની એરલાઇન કંપનીઓની કમર તોડી નાખી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સે સરકારને ગંભીર ચેતવણી આપી છે કે જો તત્કાળ નાણાકીય સહાય કે રાહત આપવામાં નહીં આવે તો ઘણી કંપનીઓએ પોતાની કામગીરી કાયમી ધોરણે બંધ કરવી પડશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સના જણાવ્યા અનુસાર એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચમાં અગાઉ જેટ ફ્યુઅલનો હિસ્સો 30-40% રહેતો હતો, જે હવે વધીને 55-60% સુધી પહોંચી ગયો છે. ઇંધણના ભાવ એટલી હદે અનિશ્ચિત બન્યા છે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર ફ્લાઇટ ઓપરેટ કરવી હવે આર્થિક રીતે અવ્યવહારિક બની ગઈ છે. ખાસ કરીને વિદેશી રૂટ પર ઇંધણના ભાવમાં પ્રતિ લીટર 73-75 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકાયો છે. એરલાઇન સેક્ટરે વર્તમાન કરમાળખાની પણ આકરી ટીકા કરી છે. ફેડરેશને સરકાર સમક્ષ માગણીઓ મૂકી છે કે સ્થાનિક કામગીરી માટે જેટ ફ્યુઅલ પર લગાતો 11% ઉત્પાદન વેરો અસ્થાયી ધોરણે નાબૂદ કરવામાં આવે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ક્રેક બેન્ડ પ્રાઇસિંગ મિકેનિઝમને ફરીથી અમલી બનાવવામાં આવે, જેથી ભાવમાં સ્થિરતા રહે. જો સરકાર આ બાબતે વહેલી તકે નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં અનેક ફ્લાઇટ્સ રદ થવાની અને એરલાઇન કંપનીઓ દિવાળું ફૂંકે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ, પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બુધવારે પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કામાં ભારે ગરમી વચ્ચે પણ રેકોર્ડ 92.47% મતદાન થયું હતું. હવે આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. એવામાં વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ આસામમાં ભાજપ, કેરળમાં કોંગ્રેસ ડાબેરી, તમિલનાડુમાં ડીએમકેને સત્તા, જ્યારે પશ્ચિમ બંગાળમાં 30 શંકુ વિધાનસભાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આસામમાં હાલ હેમંત બિસ્વા શર્માની ભાજપની સરકાર છે, જે યથાવત રહેશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની નેતાગીરી હેઠળની ટીએમસીની સરકારને ફટકો પડી શકે છે. ત્યાં ત્રિશંકુની શક્યતાઓ છે અને ભાજપનું પણ જોર દેખાય છે. જ્યારે તમિલનાડુમાં એમકે સ્ટાલિનના ડીએમકેને ફરી બહુમત મળશે, પરંતુ કેરળમાં સત્તા પરિવર્તનનો વર્તારો છે. કેરળમાં હાલ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એલડીએફની સરકાર છે, જેના સ્થાને કોંગ્રેસ અને ડાબેરીઓની સરકાર બનવા જઈ રહી છે તેવું તારણ મહત્તમ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં એનડીએની સરકારના હાથમાં જ સત્તા રહેશે. એક એક્સિસ માઈ ઇન્ડિયા સહિત મોટાભાગની એજન્સીઓનો દાવો છે કે આસામમાં ભાજપને 88-16, જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 24-36 બેઠકો મળશે. આસામમાં 126 બેઠકો છે, જેથી બહુમત માટે 64 બેઠકોની જરૂર રહેશે. પશ્ચિમ બંગાળમાં મોટા ફેરફારની શક્યતા છે. કેટલાક એક્ઝિટ પોલના તારણ મુજબ બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા છે, જેમાં ટીએમસી, ભાજપ અને ડાબેરી કોંગ્રેસનો સમાવેશ થાય છે. જોકે ચાણક્ય સ્ટ્રેટેજીના પોલમાં દાવો કરાયો છે કે 294 બેઠકોવાળા બંગાળમાં ભાજપને 150-160 બેઠકો સાથે સત્તા મળશે, જ્યારે ટીએમસીને 130-140 બેઠકો મળી શકે છે. કેટલાક તારણો મુજબ તમિલનાડુમાં ડીએમકેની સત્તા યથાવત રહેશે, જ્યારે અહીંયા અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના પક્ષ ટીવીકેના પણ ચોંકાવનારા પરિણામ આવી શકે છે અને તે વિપક્ષમાં બેસે તેવી શક્યતા છે. ભારતની આઝાદી પછી બંગાળનું આ વખતે સૌથી વધુ 92% મતદાન છે. આ પહેલા બંગાળમાં 2011માં 84.72% હતું, જે અત્યાર સુધીનું મહત્તમ હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 4 મે જાહેર થાય તે પહેલા તૃણમૂલ કોંગ્રેસે સ્ટ્રોંગરૂમમાં બેલેટ બોક્સ સાથે છેડછાડ કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે ટીએમસીએ સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે. પાર્ટીએ કહ્યું છે કે તેમની ગેરહાજરીમાં મતપેટીઓ સાથે છેડછાડનો પ્રયાસ થઈ રહ્યો છે. તો બીજી તરફ ચૂંટણી પંચે સાતેય સ્ટ્રોંગરૂમ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. ઈવીએમમાં છેડછાડનો આક્ષેપ કર્યા બાદ ટીએમસીના દિગ્ગજ નેતા ડોક્ટર શશી પાંજા અને કુણાલ ઘોષ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ધરણા પર બેસી ગયા છે. આ ગંભીર આરોપો વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ઈવીએમ સ્ટ્રોંગરૂમની બહાર પહોંચી ગયા છે. આ એ જ સ્થળ છે જ્યાં ભવાનીપુર સહિત દક્ષિણ કોલકાતાના બુથોના ઈવીએમ અને મતપત્રકો રાખવામાં આવ્યા છે. એવી શક્યતા છે કે મમતા બેનર્જી દુર્ગાપુરના સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈને ત્યાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ ટીએમસીના આક્ષેપોને લઈને ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે ખુદીરામ અનુશીલન કેન્દ્રના તમામ સાતેય સ્ટ્રોંગરૂમ સંપૂર્ણ સુરક્ષિત અને સીલ છે. આ બધું જ કામ ઉમેદવારોની સામે જ કરવામાં આવ્યું હતું અને છેલ્લે સવારે 5:15 વાગે રૂમ બંધ કરી દેવાયો હતો. ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું કે હકીકતમાં બીજા રૂમમાં પોસ્ટલ બેલેટને અલગ પાડવાની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે કદાચ ગેરસમજ ઉભી થઈ હતી. આ બાબતે તમામ રાજકીય પક્ષોને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી. આ ભ્રમ દૂર કરવા માટે ટીએમસી નેતા શશી પાંજા, કુણાલ ઘોષ અને ભાજપના પ્રતિનિધિઓને જાતે બોલાવીને સીલબંધ રૂમ બતાવી દેવામાં આવ્યા હતા, જેથી સુરક્ષાને લઈને કોઈ શંકા ન રહે. ટીએમસીનો આરોપ છે કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને લોકશાહીની હત્યા કરી રહ્યું છે. દુર્ગાપુર સરકારી કોલેજ પાસે આવેલા સ્ટ્રોંગરૂમની બહાર પણ ટીએમસી કાર્યકર્તાઓ એકઠા થયા છે. મશીનોમાં કોઈ ગડબડ ન થાય તે માટે કાર્યકર્તાઓ સ્ટ્રોંગરૂમથી 200 મીટર દૂર કેમ્પ બનાવીને દેખરેખ રાખી રહ્યા છે અને તેઓ છેક 4 મે સુધી ત્યાં જ રહેશે. ટીએમસીએ ચેતવણી આપી છે કે બંગાળ કંઈ મહારાષ્ટ્ર કે બિહાર નથી, કે તેઓ ચૂપચાપ પોતાની હાર સ્વીકારી લેશે. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, આઈપીએલના સમાચાર પર નજર નાખીએ. આઈપીએલમાં ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 4 વિકેટથી વિજય થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે 19.2 ઓવરમાં માત્ર 155 રન જ કર્યા હતા અને તેઓ ઓલઆઉટ થઈ ગયા હતા, જેની સામે ગુજરાત ટાઇટન્સની ટીમે 15.5 ઓવરમાં 6 વિકેટે 158 રન બનાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગીલે 18 બોલમાં 43, બટલરે 19 બોલમાં 38 રન સાથે લડાયક બેટિંગ કરી હતી. ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર અરશદ ખાને 22 રનમાં 3, હોલ્ડરે અને રાશિદ ખાને 2-2 વિકેટ ઝડપતા બેંગ્લોર મોટો સ્કોર નહોતું બનાવી શક્યું. બેંગ્લોરના બેટ્સમેન દેવદત્ત પડિક્કલે 24 બોલમાં 40 અને કોહલીએ 13 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 28 રન ફટકાર્યા હતા. બેંગ્લોરના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે તેની ધાક જારી રાખતા 28 રનમાં 3 અને સેફર્ડે 2 વિકેટ ઝડપી હતી, પણ તેઓ ટીમને જીતાડી શક્યા નહોતા. આ વિજય સાથે ગુજરાત ટાઇટન્સ 9માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે 5મા ક્રમે છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 9 મેચમાં 6 જીત 3 હાર અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સાથે પ્રથમ છે. બુધવારે મુંબઈ ઇન્ડિયન્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજય થતા તેઓ 8માંથી 6 પરાજય સાથે પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ ધરાવી 9મા ક્રમે છે અને પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ 9 મેચમાં 6 જીત સાથે ત્રીજા ક્રમે આવી ગયું છે. હવે આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાનાર છે. દિલ્હી કેપિટલ્સ તરફથી ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર સ્ટાર્ક આ સિઝનની તેની પ્રથમ મેચ રમશે. વૈભવ સૂર્યવંશી, કે જે 15 વર્ષીય બેટ્સમેન છે, તે સ્ટાર્કનો કેવી રીતે સામનો કરે છે તે જોવાનું રસપ્રદ બનશે. તો આ હતા ભારતના આઈપીએલના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, આજે ગુજરાત દિવસ છે તો એ નિમિત્તે વાત કરીએ બે ગુજરાતી હસ્તીઓ સાથે. પહેલા લઈએ મુલાકાત સુખ્યાત લોકગાયક, અનેક ગીતોને કંઠ આપનાર કલાકાર પ્રફુલભાઈ દવેની. મુલાકાત લઈ રહ્યા છે મીરાની બેન મહેતા.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, ગુજરાત રાજ્ય ભારતનું એક એવું રાજ્ય કે જેની ગાથા આજે સમગ્ર વિશ્વ ગાય છે. ગુજરાત એવું રાજ્ય કે જ્યાંથી બે દેશને રાષ્ટ્રપિતા મળ્યા. ગુજરાતે ભારતના બંધારણમાં ઘણું બધું યોગદાન આપ્યું છે, તે પછી સાહિત્ય, સંગીત, તબીબી કે પછી રાજકારણ ક્ષેત્રે કેમ ન હોય. ગુજરાત હાલ જે હરણફાળ ભરી રહ્યું છે તેની પાછળ ગુજરાતના ઘડવૈયાની ઘણી બધી મહેનત રહેલી છે. આજે આપણે ગુજરાતના જાણીતા કલાકાર અમરેલીનું ગૌરવ એવા કવિશ્રી પ્રફુલભાઈ દવે સાથે વાર્તાલાપ કરીશું અને ગુજરાત અંગે કંઈક નવું જાણીશું. મિત્રો, પ્રફુલભાઈને તો આપ સૌ જાણો જ છો, તેમનો પરિચય આપવાની મારી કોઈ વિસાત નથી. જેમને કવિ કાગ એવોર્ડ, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, અસ્મિતા સન્માન જેવા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા હોય અને જેમના ગીતો આજે પણ તેટલા જ લોકપ્રિય હોય તેવા પ્રફુલભાઈનું હું મીરાની મહેતા SBS ગુજરાતીમાં સ્વાગત કરું છું.
થેન્ક યુ વેરી મચ.
પ્રફુલભાઈ, મને યાદ છે કે હું જ્યારે નાની હતી ત્યારે પ્રભાતે મારી મમ્મી રોજ સવારે તમારા કીર્તન ટીવી પર ચાલુ કરે અને અમારી સવારે એ રીતે પણ, અને મનમાં એટલી શાંતિ પ્રસરાવે કે વાત ન પૂછો. પ્રફુલભાઈ, આજે હું આપના તરફથી ગુજરાતની ઝાંખી લેવા માંગીશ કે જ્યારે ગુજરાત રાજ્ય બન્યું 1960 ના રોજ, ત્યારે આપની ઉંમર કદાચ 9 વર્ષની આસપાસ હશે.
એટલે આ એ પણ મને ખબર આવ્યા છે, કારણ કે પછી તો આપણે મોટા થયા ફર્સ્ટ મેં, પણ આપણે માટે એના એટલો જ અગત્યનો એ ગુજરાત રાજ્યની સ્થાપના એ મેં ગાયું છે ને ઉમાશંકર જોશીનું. આમ તો ફિલ્મ માટે મેં ગાયેલું, 7 કેદી માટે. મળતા મળી ગઈ મોંઘે રે ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. બીજું પણ એક મેં ગાયેલું, સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશગાથા ગુજરાતની.
જી, તે સમયની જો વાત કરું તો ગુજરાત જ્યારે નવું નવું બન્યું ત્યારે સાહિત્ય અને કલાકારો માટે કેટલી તકો હતી ત્યારે?
વેલ, કલાકારો માટે બહુ એટલી બધી નહોતી, ન કહી શકાય. આપણે એક બુખારી સાહેબ હતા, પછી ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીના જનરલ ડિરેક્ટર બન્યા, પણ એમનું પોસ્ટિંગ જયારે અમદાવાદ થયું ને, અમદાવાદ ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદ પર, ત્યારે એમણે એક મેણું મારેલું એ ઉદઘાટનના સમયે કે યહાં કલા કા કામ હી ક્યા હૈ. હવે આવડી મોટી પોસ્ટ ઉપર નો માણસ મેણું મારે આખા ગુજરાત ઉપર, પણ પછી કલાકારોનો પરિશ્રમ, પછી કલાકારોને જે સપોર્ટ કરનારા એ બધાનો પરિશ્રમ, એટલે કામ કરતા 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 ઘણા બધા ગાયકો, ઘણા બધા કવિઓ, ઘણા બધા સંગીતકારો એ આપણા ત્યાં આવ્યા, એના અપગ્રેડ થયા બધા, અને આજે ગુજરાતી સંગીત, જેમ પંજાબનું સંગીત કેમ પોપ્યુલર છે એમ ગુજરાતી સંગીત પણ ખાલી ભારત નહીં પણ આખા વર્લ્ડમાં ફેમસ થયું.
જી ચોક્કસથી. અને એવું કહેવાય ને કે પહેલા તો એવું હતું કે ગુજરાત રાજ્ય વેપાર માટે ખૂબ જ પ્રસિદ્ધ હતું, રાજકીય ક્ષેત્રે ખૂબ જ આગળ હતું, પરંતુ કલાને થોડું કલા ક્ષેત્રે થોડું પાછળ હતું.
હા હા, વેપાર તો વેપારી તો આજે પણ છે, એ કળાના ક્ષેત્રમાં પણ વેપારીકરણ આવ્યું છે, કારણ કે આપણા ડીએનએમાં છે ને, વેપારી આપણા લોહીમાં છે, એટલે કળાનો પણ કેમ સારી રીતે વેપાર કરવો એ ગુજરાતી કલાકારો સારી રીતે જાણે છે.
તો તે સમયનું સાહિત્ય ને તે સમયની કલા કેવી હતી, કે કેટલું પ્રોફેશનલિઝમ હતું કે
પછી? સારો સારો ક્વેશ્ચન છે. એ વખત નું હું સમજુ જ્યાં સુધી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાતા, તુલસીદાસે કીધું છે ને કે હું મારા અંતઃકરણ માટે, અંતઃકરણના સુખ માટે રઘુનાથની ગાથા ગાઉં છું. તો લોકો પાસે પૈસો નતો, એક બીજો પૈસો ન હોય એટલે બહુ જીવ પણ ઉદાર ન હોય, એટલે અમે એક્સપ્લોઇટેશન જેને કહેવાય ને, શોષણની દુનિયામાંથી પસાર થવું પડ્યું, પણ અમને એનો અફસોસ નહોતો, કારણ કે ગાવા મળે છે ને એ સૌથી મહત્વનું એ હતું. અને આઈ થિંક કે જેને કલાકારનો નિજ ધર્મ જે કહેવાય છે એ ગાવા મળે એ સૌથી મારી દ્રષ્ટિએ અગત્યનું છે. અલબત્ત કલાકારને પણ પેટ છે, કલાકારને પણ ભૂખ લાગે છે, કલાકારને પણ પરિવાર છે, પણ એટલું બધું એ મેઇન ના હોવું જોઈએ, મુખ્ય તો કળા હોવી જોઈએ.
પહેલાના જે ગુજરાત હતું, આપણે 1960 પછીનું જે રાજ્ય બન્યું તે પછીની વાત કરું, તો જ્યારે હજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એટલો બધો ઉદય નતો થયો ત્યારે ભવાઈ છે, ડાયરા છે, ઘણું બધું થતું હતું, એ અંગે આપ કહેશો કે તે વખતે કેવી રીતે લોકો આનંદ મેળવતા હતા?
હું વધારે મહત્વની એટલા માટે ગણું છું કે એ જમાનામાં, કારણ કે અમે ગામડામાંથી આવીએ છીએ એટલે મને ખબર છે, અમે જોયેલી છે, અમે પોતે સૌથી પહેલા જઈને બેસી જતા હતા આગળ, તો એની પાસે સ્ટેજ નહોતું, એની પાસે માઇક્રોફોન નહોતું. આ જમાને વાત કરો, હવે તો ભવાઈના કલાકારો પણ માઇક વાપરવા માંડ્યા, પણ એ સમયે સ્ટેજ નહોતું, મંચ નહોતો, માઇક નહોતું, કોઈ કર્ટેન નહોતો, કશું નહોતું, અને ફક્ત એના નેચરલી અવાજથી એ લોકો ગીતો ગાતા, ડાયલોગ્સ બોલતા, અને આ બધા આખેલો મેં જોયેલા બધા. એટલે તમે વિચાર કરો, હવે હું એક ગાયક તરીકે કહું છું કે કોઈ પણ ગાયકની પરીક્ષા, એનો અવાજ કેવો છે, તો એ કલાને કેટલી એની એનું ખેડાણ છે એ જાણવું હોય ને તો એને વગર, વિધાઉટ માઇક્રોફોન એની પાસે ગૌરાવો, એમાં હાર્મોનિયમ પણ નહીં. અને પછી તમને જે સાઉન્ડ આવે એ સાઉન્ડ તમને કેવો લાગે છે એ જો તમને ગમે તો એનો અર્થ, એનો અર્થ એટલો જ છે કે એ સ્વરપેટી સાઉન્ડ બોક્સ બહુ સારું ગણાય. પછી તો આ માઇક્રોફોન આવ્યા, ટેકનોલોજી આવી, હવે તો ડિજિટલ આવી ગયો એટલે એની અંદર ઓલા બેસુરાને પણ સુરીલા કરી શકાય છે.
એક પ્રશ્ન એ થાય કે ગુજરાતમાં જે કલા છે તેમાં ઘણું બધું સમાયેલું છે, હાલરડા તમે કયા, મરશિયા કયા, લગ્ન ગીત છે, પછી ફટાણા, લગ્ન ગીતમાં ફટાણાનો એક પ્રકાર છે. અત્યારની જે જનરેશન કરું, હું મારી જનરેશનની વાત કરું, તો અમે અમારા માતા પિતા પાસેથી મરશિયા, લગ્ન ગીત, ફટાણા વગેરે વગેરે સાંભળ્યા છે, પરંતુ આજે હું એ ગાઈ નથી શકતી. પહેલાના જમાનામાં એવું હતું કે માતા જ્યારે રસોઈ કરતા હોય ત્યારે ગીતો ગાઈને, કીર્તનો ગાઈને રસોઈ કરતા હોય, પરંતુ આજના જમાનામાં એ જોવા નથી મળી રહ્યું.
કારણ કે માતૃભાષા છે એ તો માની ભાષા છે ને, પિતૃભાષા નથી, એટલે પહેલી ફરજ માની છે. એટલે અમે દાખલા તરીકે, મેં મારી મા પાસેથી હું શીખ્યો બરાબર કે અત્યારના યંગસ્ટર્સ છે એ લોકો આ ભજન, ભજન જેમ શું કે છે ને, કારણ કે એ જે રીતે એન્જોય કરે છે ને ભજનોને, આપણા આ દેશી ભજનોને, તો એ એક બહુ સારી વાત છે, બહુ સારી નિશાની છે. અને એને જો સપોર્ટ કરવામાં આવશે તો કદાચ મને લાગે છે આમાં પાછા આપણે અપગ્રેડ થઈ શકશું.
પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને કલાના ઇતિહાસ અંગે આટલો સરસ વાર્તાલાપ અમારી સાથે કર્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
જી, થેન્ક યુ વેરી મચ.
મિત્રો, હવે લઈએ મુલાકાત એક ઇતિહાસકાર ડોક્ટર મુકેશ પટેલની અને વાત કરીએ ગુજરાત સ્થાપનાના ઇતિહાસ વિશે. મુલાકાત લઈ રહ્યા છે મીરાનીબેન મહેતા.
મિત્રો, આવો આપણે હવે થોડી ઝાંખી સામાજિક બદલાવ અંગે પણ મેળવીએ. આ અંગે વાત કરવા મારી સાથે જોડાઈ ગયા છે સુરતથી પ્રોફેસર ડોક્ટર મુકેશભાઈ પટેલ, કે જેઓએ સોશિયલ રિફોર્મ પર પોતાનું સંશોધન કર્યું છે અને તેઓએ પુસ્તકો પણ લખ્યા છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
થેન્ક યુ મેડમ.
મુકેશભાઈ, સૌપ્રથમ વાત કરીએ ગુજરાત ગૌરવ દિનની, તો એક વિચાર ચોક્કસથી આવે કે ગુજરાત રાજ્યની રચના તે વખતે કેવી રીતે થઈ હશે, એ વિશે આપ શું કહેશો?
સૌથી પ્રથમ તો 1947માં ભારત દેશ આઝાદ થયો અને ત્યાર પછી ભારત દેશના આઝાદ પ્રદેશો જે હતા એમાં જુદા જુદા રજવાડાઓનું શાસન હતું અને બ્રિટિશ સરકારના હકુમતમાંથી જ્યારે ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે બ્રિટિશ સરકારે એક તો ભારતના વિભાજન કર્યો, પરંતુ એ સાથે બીજી મુશ્કેલી ભારતમાં એ રહી કે ભારતના જે દેશી રજવાડાઓ 552 થી ઉપર દેશી રજવાડાઓ જે હતા એ રજવાડાઓને પણ એવી રીતે સ્વતંત્રતાની વાત કરી કે જેઓ ભારત સાથે જોડાવાના હોય તો ભારત સાથે સંઘ સાથે જોડાઈ શકે છે અને બાકીના રાજ્યો પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા ધરાવતા તે જોડાઈ શકે છે અથવા એ પોતે સ્વતંત્ર પણ રહી શકે છે. આ બધા પ્રશ્નોમાંથી ગુજરાતનો જે પ્રદેશ હતો એ પ્રદેશ પણ સ્વતંત્ર થયો, પરંતુ દ્વિભાષી રાષ્ટ્ર તરીકે, એટલે કે ગુજરાતના ઘણા બધા પ્રદેશોને મહારાષ્ટ્રના પ્રદેશ સાથે, મુંબઈ પ્રાંત સાથે જોડવામાં આવ્યો અને પરિણામે ગુજરાત અત્યારે જે છે એ આખું ગુજરાત આઝાદીના તરતના તબક્કા દરમિયાન એ રાજ્ય તરીકે નિર્માણ પામી શક્યું ન હતું. તો આઝાદી પછીની આ જે પરિસ્થિતિ હતી તેમાં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વની તર સમગ્ર ભારતની અંદર જે દેશી રાજ્યનું એકીકરણ કરવાની જે આખી લાંબી પ્રક્રિયા ચાલી અને એની સાથે સરદાર સાથે બીજા બધા સ્વતંત્ર સેનાનીઓ પણ જોડાયા અને સરદારની કુનેહને કારણે અનેક રાજ્યો ભારતીય સંઘમાં જોડાયા. પરંતુ જ્યારે ગુજરાતી ભાષા બોલનાર પ્રજા જે છે એવા જે પ્રદેશો હતા, ખાસ કરીને સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતની અંદર મહીકાંઠા છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, રેવાકાંઠા છે અને આ બધા પ્રદેશો જે છે એ કેટલેક અંશે મુંબઈ રાજ્ય સાથે એમનું જોડાયું અને પરિણામે ગુજરાતી ભાષા બોલનાર પ્રદેશો જે હતા અને ભારતમાં આઝાદી પછી જે રાજ્યો બન્યા એમાં ઘણા બધા રાજ્યો ભાષા આધારિત પ્રદેશો નિર્માણ પામ્યા હતા, એટલે કે રાજ્યો બન્યા હતા. તો ગુજરાતની ભાષાની અસ્મિતાને માટે ગુજરાતથી બોલનાર પ્રદેશો હતા તેમનું પોતાનું સ્વતંત્ર રાજ્ય બને એ વિચાર ગુજરાતને અંદર પણ ઉપસ્યા અને જેમાં ઇન્દુલાલ યાજ્ઞિક એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી કે એક સ્વતંત્ર ગુજરાત રાજ્યનું અસ્તિત્વ, એટલે કે મુંબઈ દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતનું એક સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં આવે એ માટે આ પ્રયાસો શરૂ થયા, એટલે કે આખું આંદોલન ગુજરાતની અંદર શરૂ થયું. સૌરાષ્ટ્ર પ્રાંતો, કચ્છનો પ્રદેશ, દક્ષિણ ગુજરાતનો પ્રદેશ, આ બધા પ્રદેશો મળીને દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય બને એ માટે ગુજરાતની પ્રજા અને ગુજરાતના નેતાઓએ પ્રયત્ન કર્યા. જ્યારે મુંબઈ રાજ્ય હતું ત્યારે આમ તો મુંબઈ રાજ્યના તે સમયના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એ આમ જોવાઈ જો દક્ષિણ ગુજરાતના હતા, મોરારજીભાઈ દેસાઈ, અને એ બધાના આ સમય દરમિયાન આંદોલનની અંદર સ્વતંત્ર ગુજરાત બને તે માટે આ પ્રયત્નોની અંદર કેટલીક મુંબઈની વિચારધારાથી પણ પ્રશ્નો ઊભા થતા રહ્યા હતા. છેવટે 1960માં 1 મે 1960 રોજ ભારત સરકારના સંઘે દ્વિભાષી રાજ્યમાંથી સ્વતંત્ર ગુજરાતનું રાજ્ય અસ્તિત્વમાં આવે તે માટેની ઘોષણા કરી અને એ રીતે અત્યારનું જે ગુજરાત છે તે ગુજરાતનું નિર્માણ થઈ શક્યું. અમદાવાદની અંદર એની સમગ્ર ગુજરાત રાજ્યની વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં આવી, પાછળથી ગાંધીનગર આખું શહેર સમાયું જ્યાં તે ગુજરાત રાજ્યનો સંપૂર્ણ વહીવટ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી.
અહીં એક વાત ઉમેરવા માંગીશ કે ગુજરાત રાજ્ય આમ જોવા જઈએ તો ભારત નિર્માણમાં ઘણું બધું યોગદાન આપ્યું છે. મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, આપ સૌ આ બધાના નામ તમે સામેલ કર્યા. પરંતુ એક વાત મને ગર્વની એ પણ થાય કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને મળીએ જે બીજા રાજ્યોથી કે બીજા દેશમાંથી હોય અને એમ કહીએ કે આપણે ગુજરાતી છીએ, તો એક છબી છલકતી હોય છે કે તમે તો બિઝનેસ વાળા વેપારી કહેવા હોય. તો ત્યારે ગુજરાતના વેપાર જગતમાં ત્યારે પણ ગુજરાતનું સ્થાન અગ્રણીય હતું?
ભારત દેશને અર્થતંત્રની વ્યવસ્થામાં અત્યારે પણ ગુજરાત મોટું પ્રદાન કરી રહ્યું છે, એવું જ પ્રાચીન કાળથી ગુજરાતનું મહત્વ છે. ત્યારે રાજ્ય ન હતું, પણ ગુજરાત પ્રદેશ જે છે એનો ઉલ્લેખ તો લગભગ 11મી સદી કે એના પહેલાથી આપણને જોવા મળે છે. તો ગુજરાત એટલા માટે વેપારને રીતે અગ્રેસર રહ્યું કે ગુજરાતને 1600 કિલોમીટરનો લાંબો દરિયાઈ કિનારો પ્રાપ્ત થયેલો છે કુદરતી, અને એમાં કુદરતી બંદરો હતા પ્રાચીન કાળમાં, જેમાં ભરૂચ અને ખંભાત જે છે એ કુદરતી બંદરોથી પ્રાચીન કાળમાં યુરોપ અને ઇજિપ્ત સુધી વેપાર થતો હતો. મધ્યકાળ જે છે એ મધ્યકાળમાં સુરત પણ એક બહુ મહત્વનું બંદર હતું. સુરતમાં 84 દેશના વાવટા ઉભરાતા, એટલે કે 84 દેશના લોકો વેપાર રૂપે આવતા હતા એવો ઐતિહાસિક ઉલ્લેખ છે. અને દિલ્હી કે આગ્રાથી કે બંગાળથી પણ સુરત સુધી બળદ ગળાઓની વણઝારો દ્વારા વેપારી એવો આવતા હતા, અને આરબ દેશો સાથે વેપાર થતો, અને આરબ જે વેપાર થતો હતો તે આરબો ત્યાંથી યુરોપ સાથે સંપર્કમાં હતા, અને એ રીતે ભારત દેશ યુરોપ અને ઇજિપ્ત સુધી વેપારી સંપર્કમાં હતો, અને ખૂબ મોટા પાયા પર વેપાર સુરત, ખંભાત વગેરે બંદરે ધગમગતો હતો, અને અહીંથી ભારતના જુદા જુદા શહેર સુધી વિદેશથી આવતી વસ્તુઓની આયાત નિકાસ સાથે જોડાયેલું હતું. તો આ રીતે મધ્યકાળમાં પણ ધગમગતું ગુજરાત હતું. અને અર્વાચીન યુગ એટલે કે બ્રિટિશ યુગ દરમિયાન આપણે જાણીએ છીએ કે અંગ્રેજોનું પહેલું જહાજ જે છે હોકિન્સ જે આવ્યો હતો 16મી સદીમાં, એ સુરત ખાતે સુવાલી નામનું એક સ્થળ છે દરિયા કિનારે, ત્યાં જહાજ એમનું પહેલું લાવ્યું. એટલે આમ જોઈએ તો અંગ્રેજોનું આગમન પણ ગુજરાતમાંથી થયું. તે પહેલા પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ, સ્પેનિશ વગેરેએ ગુજરાતની અંદર વેપાર કર્યો હતો. દીવ, દમણ અને ગોવાના પ્રદેશો છે એ પણ દરિયા કિનારાની નજીક આવેલા છે. એ ત્યાં પોર્ટુગીઝો સૌ પ્રથમ ભારતમાં આવ્યા. આઝાદીના સમય પછી ગુજરાતની અંદર, ખાસ કરીને બ્રિટિશ યુગની અંદર, પહેલવહેલા અમદાવાદની અંદર કાપડ મિલની શરૂઆત થઈ. અમદાવાદ માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું કાપડ ઉદ્યોગને કારણે, અને આજે પણ તમે જોશો ટેક્સટાઇલના ક્ષેત્રે સુરત, અમદાવાદ ખૂબ વિકસિત થયું છે. તો આ રીતે પ્રાચીન કાળથી અત્યાર સુધી વિકાસ થતો રહ્યો છે. રાજકીય પરિવર્તનો થયા છતાં આર્થિક બાબતોનો સવાલ છે. ત્યાં આર્થિક રીતે ખૂબ ઝડપથી ગુજરાતે વિકાસ કરેલો છે, અને વેપારમાં ખૂબ માહિર ગુજરાત રહ્યું છે.
જી, અને વાત કરીએ પાટણના પટોળાની અને સુરતના જરી ઉદ્યોગની, તો એ પણ ખૂબ જ મોટો અને સરસ ઇતિહાસ ધરાવે છે, તે અંગે થોડી વાત કરશો?
જી હા, ગુજરાતની અંદર સુરત શહેર છે એમાં મધ્યકાળથી જરી ઉદ્યોગો જાણીતું છે, અને એના પાછળનું કારણ જે છે તે કે જરી જે છે એ ચાંદીના તાર તે કાપડની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે, અને હાથથી એને વણાટ કામ કરવામાં આવે છે, અને એના પાછળનું કારણ છે એન્વાયરમેન્ટ. ગુજરાતમાં સુરતનું જે એન્વાયરમેન્ટ છે તેમાં આ જરીના જે તાર છે એ એન્વાયરમેન્ટમાં વધારે લાંબા ખેંચી શકાય છે અને જલ્દી તૂટતા નથી, અને એ રીતે સુરત શહેરમાં જરીકામ વિકસ્યો. બીજી જે ગુજરાતની એક સરસ અસ્મિતાની કાપડની વાત જે છે એ પાટણના પટોળા છે. ગુજરાતની અંદર સોલંકી રાજાઓનું શાસન હતું, અને સોલંકી રાજાની અંદર કુમારપાળ જ્યારે ગુજરાતના રાજા તરીકે શાસક હતા તે સમય દરમિયાન એમણે ભારતના અન્ય પ્રદેશમાં સરસ રીતે પટોળા બનાવનાર કારીગરોને પોતાના રાજ્યમાં બોલાવ્યા, અને એમણે જૈન ધર્મ સ્વીકારેલો, અને જ્યારે એ જૈન ધર્મ સ્વીકારેલો હોવાથી જ્યારે દેરાસરમાં જાય ત્યારે એવું કાપડ ઉપયોગ કરવા માંગતા હતા કે એક સુંદર હોય, અને એ રીતે આ પટોળાની શરૂઆત થઈ. પછી તો એમાં ડિઝાઇન સરસ બનતી ગઈ, અને પાટણનું પટોળું એક સાડી તરીકે એને હસ્તકલા છે, આ માત્ર હાથથી જ વણવામાં આવે છે, અને એવું કહેવાય છે કે પાટણનું પટોળું જે છે એ ફાટે પણ ફીટે નહીં, એટલે કે એમાંની ભાત અને એનો રંગ કાપડ ફાટે તો પણ નહીં નીકળે, એટલું અદ્ભુત કલરકામ એનું થાય છે અને હાથથી વણાટવામાં આવે છે. આજે પણ ગુજરાતમાં પાટણ એ સોલંકી રાજાઓની રાજધાની હતી અને એ પાટણની અંદર આજે પણ પટોળા બનાવવાની કારીગરો પોતે કામ કરી રહ્યા છે. ધીમે ધીમે કારીગરોની સંખ્યા ઘટી ગઈ છે પણ અત્યારે પણ ત્યાં પટોળા બનાવવામાં આવે છે. તો આ રીતે સાહિત્ય, કલા, સ્થાપત્ય, વેપાર આ તમામ બાબતોની અંદર ગુજરાત એક આગવી પ્રતિભા ધરાવે છે એમ આપણે કહી શકીએ.
જી, અને ગુજરાતની તો જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. એક ગૌરવ અનુભવાય છે જ્યારે ગુજરાતી તરીકે ગુજરાત દિવસ ઉપર હું ગુજરાત વિશે આટલું સરસ જાણું છું. મુકેશભાઈ, આપે ઘણી બધી વાત કરી, રાજકીય વાત કરી, વેપારની વાત કરી, સાંસ્કૃતિક વાત કરી અને છેલ્લે તમે સાહિત્યની પણ વાત કરી. ખૂબ જ સરસ મજા આવી તમારી સાથે વાત કરીને અને શ્રોતા મિત્રોને પણ ખૂબ જ રસપ્રદ માહિતી તમે આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, હવે કાર્યક્રમ એના સમાપન પર છે. આજના કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.